ઉદય થાય છે અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે. અને જેના હૃદયની વિશે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાન વિશે પ્રીતિમાં શું બાકી છે? કાંઈ બાકી નથી. મુક્તાનંદ સ્વામી જયારે પ્રશ્ન કર્યો, મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં પરમેશ્વરને વિશે પ્રીતિ થયાનું કોણ વિશેષ છે કાંઈ સમજાણું નહીં. મહારાજ બહુ સરસ સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે દૈવત તો બધામાં છે પણ ભક્તિમાં જેટલું છે એટલું એ કંઈમાં નથી. કેવી ભક્તિ? મહાત્મય સહિત ભક્તિ, પરમાત્માનો સંપૂર્ણ મહિમા સમજ્યા પછી કરવામાં આવતી ભક્તિ, એનું અનેક ગણું ફળ છે. એમાં મહારાજે બધા કરતાં અધિક પાસું એને આપ્યું કે પરમાત્માને સદૈવ દિવ્ય સમજે. અધારણ સમયના ગ્રંથમાં આપણે એવું લખ્યું છે કે પરમાત્માના ગમે તેવા માનુષિક ચરિત્ર હોય તેમ છતાં કદી અને માનુષિકપણાનો ઘાટ ન ઉઠે એને અક્ષરધામનો મુક્ત સમજવો. પરમાત્મા જ્યારે માનુષિક લીલા કરતા, એમ કલ્પના તો કરો, અભિમન્યુના દીકરા પરીક્ષિત મહારાજા જેવા સર્વ કરતા શ્રેષ્ઠ શ્રોતા, પણ પરમાત્માના માનુષિક ચરિત્ર જ્યારે જોયા ત્યારે એનું હરખું રહ્યું નહીં. તો પરમાત્માના માનુષિક ચરિત્ર જોવે અને એને કાંઈ ન થાય એમ ભક્તિ અને બધા કરતા શ્રેષ્ઠ એમ શું કામ? એવો પ્રશ્ન આપણને ઉઠે. તેનું કારણ ભક્તજનો એવું છે કે માનુષિક ચરિત્ર જોવે અને સંકલ્પ ન ઉઠે એમ ભક્તિ કહેવાય અને એ ભક્તિ બધા કરતા શ્રેષ્ઠ છે. એનું કારણ એવું છે, ભક્તિ એટલે પ્રેમ અને અનન્ય પ્રેમ. પરમાત્માની સાથે અતિશય જ્યારે પ્રેમ બંધાઈ જાય છે, ભક્તિ ક્યારે સંપૂર્ણ પુરવાર થાય? તો અતિશય પ્રેમ બંધાઈ જાય, પછી પરમાત્મા ગમે તેવા ચરિત્ર કરે તો દોષ ન કલ્પાય. હુકામ ન કલ્પાય તો કે પ્રેમ એનો એવો છે ને પ્રેમની તાકાત એ છે. તમે અનુભવજો પ્રેમની તાકાત. આ જગતમાં કોઈને રહેતો હોય ને મિત્ર, મિત્રનું તો મિત્રની અંદર ગમે એવા દોષ હોય ને તોય પણ આપણી દ્રષ્ટિમાં આવે નહીં. ક્યાં સુધી? હેત હોય ત્યાં સુધી. એટલે મહારાજ એમ કહે છે કે પરમાત્માની ભક્તિની અંદર એ તાકાત છે. વૈરાગ્ય ને જ્ઞાનની બંનેને મહારાજ કે ક્યારેક શંકા ઉદ્ભવવાનું સ્થાન છે, પણ પ્રેમી ભક્તો એવો છે ને કોઈ દિવસ પરમાત્માના ચરિત્રની અંદર સંશય થતો જ નથી, પરમાત્માને વિશે માયિક ભાવ કદી કલ્પાતો નથી, અને માયિક ભાવ કદી પણ કલ્પાતો નહીં હોવાને કારણે ભક્ત બધા કરતા શ્રેષ્ઠ સ્થાને છે આવું સાબિત થાય છે. અને મહારાજે વચનામૃતનું બહુ સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કહે કે પરમાત્માને એવો નિર્લેપ જ્યારે સમજે છે ત્યારે ભક્ત પણ નિર્લેપ થઈ જાય છે. મારને આશંકા કરી કે મહારાજ બીજા જેટલા જેટલા ભક્તો થાય એ બધાની અંદર દોષ તો દેખાણો છે. મહારાજ કે એની અંદર દોષ ભલે દેખાણો, ભક્તની અંદર દોષ હતો પણ ભક્તને સંપૂર્ણ, એ ભક્ત ભગવાનને સંપૂર્ણ નિર્દોષ સમજતો હતો, એટલે એક દિવસ એ પણ સંપૂર્ણ નિર્દોષ થશે. અને જીવ સંપૂર્ણ જ્યારે નિર્દોષ થાય ત્યારે જ પરમાત્માને પામી શકે. તો ભક્તને સંપૂર્ણ નિર્દોષ થવાનું સર્વ કરતાં શ્રેષ્ઠ માધ્યમ હોય તો ભક્તિ જ છે. ભક્તિના માધ્યમથી પરમાત્મામાં અતિશય હેત થશે અને અતિશય હેત જ્યારે થશે ત્યારે પરમાત્માના માનુષિક ચરિત્રની અંદર પણ સંશય નહીં થાય. અને પરમાત્માના માનુષિક ચરિત્રમાં જ્યારે સંશય નહીં થાય, પરમાત્મા જ્યારે અમાયિક દેખાશે, ભગવાન જ્યારે અમાયિક દેખાશે ત્યારે પરમાત્માના ગુણ ભક્તની અંદર જરૂર આવે છે. મહારાજ કહે કે સંતની અંદર 30 લક્ષણ ભગવાનને ક્યારે આવે? તો ભગવાનને સંપૂર્ણપણે નિર્દોષ જ્યારે સમજે, ભગવાનનો સંપૂર્ણપણે નિશ્ચય જ્યારે બંધાય છે ત્યારે ભગવાનના ગુણ એ સંતમાં કે ભક્તની અંદર આવે છે. અને પછી એ ભક્ત કેવો થાય? તો કે અમાવાસ્યાના ચંદ્રમાં જેવો હોય, એમાંથી લઈને પૂર્ણિમાના ચંદ્રમાં જેવો થઈ જાય છે. અને એવા જે પરબ્રહ્મ દિવ્ય પરમાત્મા છે એને વિશે માયિક ભાવ જો કલ્પાય છે તો એ પૂર્ણિમાના ચંદ્રમાં જેવો, એમાંથી વળી પાછો અમાવાસ્યાના ચંદ્રમાં જેવો થઈ જાય છે. એટલે અહીંયા જે ભક્તિની શ્રેષ્ઠ ગીધી એનું કારણ એટલું જ છે કે એને કોઈ દિવસ પરમાત્માના ચરિત્રમાં સંશય થતો નથી, અને જ્યાં સુધી સંશય થાય છે ત્યાં સુધી એની ભક્તિ સંપૂર્ણ કહેવાય નહીં. આવી રીતે મહારાજે ભક્તિને બધાય કરતા આ વચનામૃતની અંદર શ્રેષ્ઠ બતાવી. અને મહારાજ કે એવો જે ભક્ત છે એ દેહને મૂક્યા પછી મને જ પામે છે, એને બીજું કોઈ પ્રાપ્તિ સ્થાન નથી. પછી જેને જેની ઉપાસના, જેને જેની ઉપાસના એની વિશે એટલો નિર્દોષ ભાવ હોય તો એ ભક્ત આખી એને જ પામે છે. જેને જેની ઉપાસના જેને જેટલો મહિમા એટલો એને પછી પ્રાપ્તિનો લાહવો પ્રાપ્ત થાય છે. ઇતિ વચનામૃતમ દસમું થયું. અગિયારમું વચન નાનું છે એટલે વાંધો નહીં આવે, થઈ જાય છે પૂરું. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1878ના શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પણ શ્રીજી મહારાજ બોલ્યા, જે જેટલા ગ્રંથ છે તે સર્વ ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ અર્થ અને કામ પર જાણે છે, પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ વૃત્તાદિક શુભ કર્મ કરે છે, પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ અર્થ અને કામની વિશે પ્રીતિ રાખીને જે જે સુકૃત્ય કરે છે તે સર્વે સાત્વિકી રાસીન તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ મૃત્યુને પાતાળે ત્રણ લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ અર્થને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે આમ્યો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રતઃ તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવમ નૃણામ ક્રિયાયોગઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ તઈવાત્મ વિશાન વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે, માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે, તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થ કરે છે, ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે અને જે ભક્તિ છે તે તો નિષ્ક્રમ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નિષ્ક્રમ્ય રૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ ગીતામાં છે જે કર્મણ્ય કર્મયઃ પશ્યત કર્મણી ચ કર્મયઃ સબુદ્ધિ માન મનુષ્યેષુ સ યુક્ત કુત્સન કર્મ કૃતઃ. એ શ્લોકનો અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મની વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મ્યપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં ઉડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા એ તે યુક્ત છે કહેતા મોક્ષને યોગ્ય છે અને કુત્સન કર્મ કૃતઃ કહેતા સર્વે કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવી નિવાસ કરે છે. બહુ સરસ વાત મહારાજે આ વચનામૃતમાં કરી. મહારાજ કે સર્વે શાસ્ત્રની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેની વાતો હોય છે, પણ મહદઅંશ જીવાત્મા શાસ્ત્રને ધર્મ અર્થ અને કામ પર સમજે છે, પણ મોક્ષ પરત્વે તો બહુ ઓછા સમજે છે. માને કે શાસ્ત્ર વાંચી એમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય એવો દાખલો ઓછો કરે છે. ધર્મની પ્રાપ્તિ થાય એટલે શું? સારી રીતે વર્તાય, સદાચાર યુક્ત રહેવું, કે જેથી કરીને આપણે આ લોકની અંદર બહુ સુખ્યા થઈને લોકો આપણા વખાણ કરે. કામની પ્રાપ્તિ એટલે અહીંયા કામની પ્રાપ્તિ વાત આવે એટલે લોકો મહદઅંશે વિશેષ સુખની પ્રાપ્તિ સમજે છે, પણ એમ નથી. કામ એટલે પોતાની ઈચ્છાઓ, કે મારી તમામ ઈચ્છાઓ આ શાસ્ત્ર વાંચું તો આની અંદર આમ ઉપાય કરું છું, આમ કરું એટલે આ મારી ઈચ્છા પૂર્ણ થશે. અને પૂછતા પણ હોય છે કે સ્વામી કંઈક એવું મને બતાવો ને એ શાસ્ત્ર વાંચું તો આટલી વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય. અને મહદઅંશે જીવ સકામ જ હોય છે, નિષ્કામ તો કોઈક વિરલા જ મળે. અનુભવની સાથે તમને કહું, એવા વિરલા ક્યારેક કોક મળે છે એમ કંઈક સ્વામી મહારાજમાં હેત થાય એવી મહારાજને અમારા વતી પ્રાર્થના કરજો. અને મહારાજમાં હેત થઈ મહારાજમાં વળગાય એવા બે શબ્દો કહો, એવા બહુ ઓછા મળે છે. બાકી દીકરો નથી, દીકરો છે માંદો રહે છે, દુકાન 4 મહિને ચાલુ કરી પણ હરકી હાલતી નથી, ધંધો ગોતું જ પણ જડતો નથી. આવા ભક્તોનો ટૂંટો આ દુનિયામાં નથી. વડતાલમાં દર પૂનમે 1 લાખ માણસો આવે છે. કેટલા? 1 લાખ. અમે એકવાર નક્કી કર્યું કે આમાં આપણે જરાક પૂછવું છે આ બધા હુકામ આવે છે. 10 જણાને કાંડા પકડ્યા આવે અને 10 જણાને પૂછેલા તું હુકામ આવ્યો છો, તો કે સ્વામી 3 મહિને ધંધો બંધ પડ્યો છે. કે બીજાને પૂછેલા તું હુકામ આવ્યો છો, તો કે મને પેટનો દુખાવો મટતો જ નથી. 10 જણાને પૂછું એમાંથી એક એવો ન નીકળે કે હું સ્વામિનારાયણ માટે આવું છું. બધાય પોતાની હાટું જ આવે છે. મહદઅંશે જીવાત્મા પરમાત્માનું ભજન કરે છે પણ ધર્મ અર્થ અને કામને માટે કરે છે, મોક્ષને અર્થે માને પરમાત્માને રાજી કરવા માટે કોઈ કરતું નથી. મહારાજ કે મહદઅંશે એવું થાય એટલો એટલે કામના એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા કે મારે હું આમ કરું, ભજન કરું, આમ કરું, તેમ કરું તો મારી ઈચ્છા પૂર્ણ થાય. મહારાજ કે મહદઅંશે જીવાત્મા એવા જ કાર્યો કરે છે. અર્થ એટલે ધન. એને માટે મહારાજ કહે મોટે ભાગે લોકો એવું કરે છે પણ એનું ફળ શું? તો કે આ લોકની ઈચ્છા પૂર્ણ થાય, આ લોકની ઈચ્છાનો સ્વર્ગાતિકની ઈચ્છા પૂર્ણ થાય, પણ ફરીને પાછું એમાંથી પડીને 84 લાખમાં જવું પડે છે. માટે ભગવાનનો ભક્ત એવી રાશિ તામસી ભક્તિ ન કરે પણ સાત્વિકથી પર નિર્ગુણ નિર્દોષ ભક્તિ કરે કે જેનું ફળ શું છે? પરમાત્માની પ્રાપ્તિ, ગુણાતીત ધામ. 3 ગુણથી જે પર જ્યાં માયાનો ગુણ એક અડતો નથી એવા પરમાત્માના પરમ ધામની પ્રાપ્તિ થાય એને માટે દાખલો કરે. ભક્તજનો આમ જો વિચારો ને, એક મોક્ષ માટે દાખલો કરે ને, એક મોક્ષ માટે, ભગવાનની મૂર્તિ માટે, ભગવાન માટે, તો મહારાજ એટલા બધા મોટા છે એને માટે દાખલો કરનારની બીજી અન્ય મહેનત કરવાની રહેતી નથી. જગતના જે સુખ છે ને એ તો આપણને આ જ પડતી, બાકી જગતના સુખ તો જે ભગવાન રાખે ને એની પાસે ટસડાય ટસડાય ના આવે. સમજાય? દાખલા તરીકે કોઈ માણસ કરોડોપતિ થાય ને પછી એને સંબંધી ને સગા ને હેતવાળા મિત્રો ને બધા ગોતવા ન પડે. કરોડોપતિ ને તમે જોજો કે આને કોઈ મિત્ર નથી, આને કોઈ દોસ્ત નથી, આને આવી કોઈ સંબંધ રાખતું બને? ઈ ન ઈચ્છે તો ઢસડાય ઢસડાય ને બધા આવે. સમજાય? એની પાસે ઢસડાય ઢસડાય દુનિયા આવી, એને કોઈ પાસે જવું પડે નહીં. એ ખાલી આ દુનિયાનું થોડુંક ધન રાખીને દુનિયા ઢસડાય ઢસડાય આવે તો તમે કલ્પના કરો હૃદયમાં જે પરમાત્મા રાખે એની પાસે કોણ ઢસડાય નો આવે? હે? અને આપણા બ્રહ્મનિષ્ઠ સંતો ભક્તોની પાસે દુનિયા ઢસડાય ને આવતી તેનું કારણ શું હતું? અને સાધુની પાસે આજે પણ ખરેખરા ભગવાનના સાધુ અને ખરેખરા ભક્તની પાસે દુનિયા ઢસડાઈને આવશે એનું કારણ શું છે? બસ એક જ કારણ છે, એને ભગવાન રાખ્યા છે. મોટા મોટા સંતો તેમ કહેતા કે ભગવાન રાખવા એટલે બાકીનું બધું આવશે. અને દ્રષ્ટાંત એવા આપે જીવને આ પડી જાય. તો કે તમને અનુભવ ન હોય પણ સૌરાષ્ટ્રમાં ને આપણે ઇન્ડિયામાં એવું હોય કે ભેંસ આદિ ખરીદવા જાય ને તો પછી દૂધને જોવે દૂધ કેટલું કરે છે એ જોઈ અને ભેંસને ખરીદી લાવે. સંતો કહે એ રૂપિયા ખાલી દૂધને જોઈને જ આપે છે, રૂપિયા ખાલી ભેંસના જ આપે છે, પોદળાના આપતા નથી. ખાલી ભેંસના જ રૂપિયા આપ્યા હોય તો પોદળો તો ભેળો ને ભેળો જ આવે છે. આમ સમજાય? જગતના સુખને કેવા કીધા? એક ભગવાનની મૂર્તિ રાખશે જગતના સુખ તો ઓટોમેટિક આવશે, પણ જીવને આ વાત સમજાતી નથી એટલે ગમે ત્યાં દોડધામ દોડધામ કરે છે. પછી બીજી એક બહુ વાત મારા સરસ કરી કે આ વાત સમજવી એટલી બધી અટપટી છે કે જેથી કરીને જીવને સમજવામાં આવતી નથી. ભગવાનના ભક્તની ક્રિયાને ક્યારેક એ ટાઈપની દેખે છે ત્યારે જીવને આનો અભાવ આવી જાય છે. દાખલા તરીકે સંતો છે એ ધનનું ખંડન કરે, ધન ખોટું છે, જગત ખોટું છે, આ ખોટું તે ખોટું છે, એટલે આપણા હૃદયમાં હા પડે. પણ પાછા એને સાધુ એમ કે ભગત થોડીક સેવા કરજો ને, એટલે આપણને શું થાય કે માળા ત્રણ ત્રણ કલાક સુધી મીંડ્યા જગત ખોટું છે, જગત ખોટું, મથશો નહીં, મરી જાય છો, હેરાન થઈ. આપણી તો માગે છે. અહીંયા મારે એવું કંઈક કહે છે કે પરમાત્માના સંત કે ભક્તની અલૌકિક જયારે ક્રિયાને જોવે છે એને હકીકત એની અંદર લેશ માત્ર બંધન નથી, પણ ક્રિયા કરીને એક રૂપતા જયારે દેખે છે ત્યારે શંકા થઈ જાય છે અને જીવને હા પડતી નથી. અને ક્યારેક થાય એવું, મૂળીને મંદિર બંધાવતા હતા નિષ્કોળાનંદ બ્રહ્માનંદ સ્વામી, મંદિર બનાવતા બનાવતા રૂપિયા ખૂટી પડ્યા, એટલે બ્રહ્માનંદ સ્વામી કે હરિભક્તો આજ તો બધાને કે પધરામણીમાં આવવું છે. હરિભક્તો કે બહુ સારું સ્વામી, કે સ્વામી કે પણ આ ફેરી પધરામણી ખાલી નથી, કે 50 રૂપિયા જે મૂકે એને આવવું છે. કે તે અડધા ફરધા ફેંકી ગયા, સ્વામી હમણાં અમારે આમ છે ને તેમ છે ને ઘેર હરખું નથી ને. સ્વામી કે વાંધો ને, હરખું ન હોય તો જેની ઘેર હરખું તો એની ઘેર ગયા પધરામણી કરે ને. પછી કોઈ હરિભક્ત એમ કે સ્વામી ઠાકોરજીના પટારા ઉપર મૂકો ને. હરિભક્તની ભાવના ઠાકોરજી પટારા ઉપર આવે તો પછી પટારો ભર્યો ને ભર્યો રે. સ્વામી ઠાકોરજીને પટારા ઉપર પધરાવો ને. તો સ્વામી કે પટારા ઉપર પધરાવો ને તો 100 રૂપિયા લાગે, કે તેમાંથી કેટલાક ફહકી ગયા, કોક કોકે મુકાવ્યા. પછી જયારે મંદિરમાં આવ્યા ને સ્વામી સભા કરી, સ્વામી કે આજ તો અમે બહુ રાજી થયા, કે જે જે હરિભક્ત પધરામણી કરાવીને 50-50 રૂપિયા મૂકી બધા 50,000 માલિક થાય, અને 100 રૂપિયા મૂક્યા ને એ બધા 1,00,000 રૂપિયાના આસામી થાય. તો જેને પધરામણી કરી ને કે સ્વામી અમારી ઘેર અહીં બાજુમાં છે કે પધરામણી કરવી, સ્વામી કે એ મોજ ગઈ હવે. એટલે આવી જયારે ક્રિયા જોવે, આવી જયારે ક્રિયા જોવે ત્યારે એ ક્રિયા કેવી છે, જગતનો જીવ જેમ ધન સંપત્તિ માટે આશક્ત છે એવી જ આશક્તિ જયારે જણાય છે ત્યારે જીવને એની વિશે કૂડો ગાઢ થઈ જાય છે કે આપણે જેમ જગતની અંદર લથબથીએ છીએ એમ આ પણ લથબથે છે. આવી ભગવાનના સંતની પ્રત્યે કે ભગવાનના ભક્તની પ્રત્યે એને અયોગ્ય ભાવના થઈ જાય છે, એનો બહુ મોટો દોષ લાગે છે. મહારાજ એવું કહેજો, એનો મોટો બહુ દોષ લાગે છે. પણ એ જાણતો નથી કે ભગવાનના ભક્તની તમામ ક્રિયા કેવી છે, અક્રમ્ય છે, એને કોઈ કર્મ અડતું નથી. જીવને બાધ ક્યારે થાય, જ્યારે કર્મ અડે ત્યારે. કર્મ અડે માને પોતે કરેલ પદાર્થમાં પોતાની અતિ આશક્તિ થાય એ જ બાધ કરે છે. જીવને બાધ કોણ કરે છે, આશક્તિ બાધ કરે છે. પદાર્થ બાધ નથી કરતો, પણ પદાર્થમાં રહેલી આશક્તિ બાધ કરે છે. અને બીજા નંબરમાં એવો વિરલો કોઈ જન્મો નથી કે પરમાત્માની મૂર્તિમાં વળગ્યા સિવાય આશક્તિને તોડી શકે. આશક્તિ તો તે દાડે તૂટે જ્યારે પરમાત્માનો મહિમા સમજાય, જ્યારે પરમાત્માની મૂર્તિમાં વળગાય, જ્યારે ભગવાનના સંતો અને ભક્તોનો મહિમા સમજાય તે દાડે આશક્તિ તૂટે. ત્યાં સુધી તાકાત નથી કે આશક્તિને તોડી શકાય. ભલ ભલા બંધાય યા ભલ ભલા, સિવાય કે પરમાત્માની મૂર્તિ આવે એટલે તુરંત આશક્તિ તૂટી જાય છે. ભગવાનનો મહિમા જ્યારે સમજાય જીવને ત્યારે આશક્તિ તૂટી જાય. શું કામ તૂટે છે, તો ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની મોટપ સમજાય, એના સુખમાં દૃષ્ટિ જાય, એટલે એમ થાય ઓહો જેમ હું આશક્તિ કર્યું એમાં તો કાંઈ સાર નથી, એમ હું મારું મારું કરીને મીંડ્યો છું, એવી ભાવના પ્રગટે છે, માટે એની આશક્તિ તૂટી જાય છે. પણ આ વાત વિમુખ જીવ સમજી શકતા નથી. મહારાજ કે આ વાત તો ભગવાનના ભક્તને સમજાય છે, માટે ક્રિયા બંને એક જ સરખી હોવા છતાંય ભગવાનનો ભક્ત અક્રમ્ય છે અને જગતનો જીવ કર્મની અંદર બંધાતો જાય છે. એ કાંઈ ન કરે તો બેઠો બેઠો ભૂંડા ઘાટ કરીને પણ કર્મ બાંધે છે, અને ભગવાનનો ભક્ત ઘણી બધી ક્રિયા કરતો હોવા છતાંય પણ અક્રમ્ય છે. એકવાર કૃષ્ણ ચરણદાસ સ્વામી થઈ ગયા, બહુ સમર્થ સંત થઈ ગયા જૂનાગઢ દેશમાં. એક મંદિરની અંદર મંદિરનું કાર્ય થતું હતું, એટલે હરિભક્તો પાયા ખોદતા તંતે સાથે સાથે સ્વામી પાયા મળ્યા ખોદવા. હવે એમાં એક જૈન આવ્યો, આવીને કે અરે સાધુ થઈને તમે પાયો ખોદો છો કે કેટલું કર્મ કરો છો કે જો, કારણ કે એ લોકો કાંઈ પણ કરે એટલે પાયો ખોદેમાં જીવાત મરે એમ, એટલે કર્મ થાય. સ્વામીને કે કેટલું તમે કર્મ કરો. સ્વામી કહે અમે તો અકર્મનો અહીંયા દ્વાર ખોલીએ છીએ, ભગવાનનું મંદિર કરીએ છીએ, અને કર્મ તો તમે બેઠા બેઠા કરો છો. સ્વામીને કહે નહીં સાધુરામ, આ કર્મ કરવાનું બહુ તમને મોટું પાપ લાગશે. સ્વામી કે પાપ મને નહીં લાગે, પણ તને મારો દોષ પરઠાણો એનું પાપ તને લાગશે, તને ચાર જમ તેડવા આવશે. કારણ કે તને સાધુને વિશે દોષ પરઠાણો. અને પછી સ્વામીને વાતો લખ્યું, એ જયારે મર્યો ત્યારે ચાર જમ તેડવા આવ્યા, ઉપાડી ગયા. લો, એટલે મહારાજ એમ કહે છે કે ભગવાનના ભક્તની જે ક્રિયા છે ને જગતનો જીવ કોઈ હિસાબે સમજી શકતો નથી. ભગવાનના ભક્તની ક્રિયા અક્રમ્ય છે, જગતની ક્રિયા કર્મનું બંધન કરનારી છે. પણ આ વાત મહારાજ કે બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે, કારણ કે ભગવાનનો ભક્ત ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે છે, જગતની માન મોટપને માટે કરતો નથી. માટે ભગવાનના ભક્તો જે કરો તે બરાબર યાદ રાખો, જે કરો તે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરજો. ધંધો કરો, બિઝનેસ કરો, જે કરો તે આ મારું નથી, આ તો મારા ઠાકોરજીનું, હું તેનો હમેલ્યો છું. એવમ તમે કોઈ જગ્યાએ દાન આપો તો પણ એવી ભાવના કરજો, આ દાનથી મારા ઉપર ભગવાન પ્રસન્ન થાય, ભગવાનના સંત પ્રસન્ન થાય. આવી ભાવનાથી જો તમે દાન કર્યું છો તે તમારો મોક્ષ કરશે. પણ મેં દાન કર્યું એટલે મેં બહુ મોટું કામ કર્યું છે, મેં દાન કર્યું એટલે બહુ મોટું કામ કર્યું છે, એવા અહંકારથી જો દાન કરવામાં આવશે તો કદાચ તમે આખે આખા મંદિરો બંધાઈ દેશો, તો એ દાન મોક્ષ માટે કામ નહીં લાગે, મોક્ષ નહીં કરી શકે. અને હું જે કરું છું એથી ભગવાનને, ભગવાનના સંતો ભક્તો મારા પર પ્રસન્ન થાય, મારા દોષ માત્ર ટળી જાય, આવી ભાવનાથી જો કામ થશે તો એ તમામ દોષને ટાળી શકશે એમ મહારાજ અહીંયા કહે છે. મહારાજ કે ભગવાનની પ્રસન્નતા અર્થે જે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે, કોણ દેખે છે? જ્ઞાની. અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મ વીડ્યો છે એમ જે દેખે છે, તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તેણે યુક્ત છે, કહેતા મોક્ષને યોગ્ય છે. અને કુત્સન કર્મ કૃત કહેતા સર્વે કર્મનો કરનારો છે. કેવા કર્મ? અક્રમ્ય કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞા કરીને, ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનું કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ વાસ કરીને રહ્યા છે. કેટલા દોષ આવે? બે ત્રણ, આખો કુટુંબ આવી જાય. લો, કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માન, જેટલા આવડે એટલા બધા કુટુંબે સહિત, બે શબ્દ અગત્યના છે આમાં, કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. એટલે અર્થ શું થયો? એક તો બધા દોષ આવે, બીજા નંબરમાં મહેમાન ગતિ કરવા આવતા નથી પણ શું કરવા આવે છે? કબજાક લગાડવા. સમજાય? ભગવાનના ભક્ત કે ભગવાનના સંતની વિશે દોષને પરઠે છે એના હૃદયની અંદર તો કુટુંબે સહિત બધા દોષ કબજા હક લગાડીને રહે છે, પછી કોઈ તાકાત નથી એને ખાલી કરાવી શકે. માટે અતિશય ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને દિવ્ય સમજીને ભક્ત જે કરે છે તે અક્રમ્ય થાય છે, અને એવું એનું કર્મ એને મોક્ષ પાડે છે અને પરમાત્માની મૂર્તિનું સુખ આપે છે. એવી રીતે મહારાજે મધ્યના 11મા વચનામૃતમાં વાત કરી. મધ્યનું 11મું વચનામૃત ત્યાં સુધી સમજ્યા હતા. વચનામૃતની કથા ખરેખર બહુ જ અદ્ભુત છે. સાથે સાથે ઘણી જ ગહન છે. કારણ કે વચનામૃત એ પરમાત્માને પામવાનો ગ્રંથ છે, એને ઓળખવાનો ગ્રંથ છે. હૃદયમાં ડર એવો લાગે છે, જેવડા મહારાજ છે એવડા નહીં કહેવાય તો મહારાજ નારાજ તો નહીં થાય ને? અને જેવા છે એવા કહેવા જ્યારે જઈએ છીએ ત્યારે બીજો ડર એ લાગે છે કે જીવાત્માએ અનેક વિધ જે ઠેરાવો કરી રાખ્યા છે એ મૂકે નહીં તો વાંધો નહીં, પણ રખીને પાછો પડી જશે તો અને ઉપરાંત આ રસને પાતા પાતા મહારાજ પણ રોકાઈ રોકાઈને બોલ્યા છે કે અરે ઘણું જ બધું કઠણ કહી દીધું, પણ વળી પાછો થોડો ટન માર્યો, વળી પાછો આહિસ્તા વાત બતાવી, જેને કારણે જીવાત્મા મહારાજ જે કહેવા માગે છે એ વાતને જેમ સમજવી જોઈએ એમ નથી સમજ્યો. અને કોઈ મોટા પુરુષ પાસેથી આપણે સાંભળ્યું હોય એટલે આપણે સમજાણી હોય કે આ વાત આમ છે, અને એ પ્રમાણે જ્યારે રજૂ કરીએ ત્યારે કક્ષા જેની નથી મુમુક્ષને એમ લાગે આ વાત આમ નથી ને આમ કેમ સમજાવે છે, એટલે એને અવળું પડે એવી ઘણી શક્યતાઓ વચનામૃતમાં છે. એટલે ખરેખર મહારાજને વારંવાર એ જ પ્રાર્થના કરી, એ મહારાજ તમારી વાણી તમે સમજાવી શકો મહારાજ, બીજા કોઈનો સમજાવી શકે માટે કૃપા કરજો. આપનો મહિમા અમને જેટલો સમજાણો છે એથી અધિક ને અધિક સમજાય, પણ આ મહિમા બીજા અનંત આત્માને સમજાય. આપ આ બ્રહ્માંડમાં આવ્યા છો મહારાજ જેનો લાભ અનંત આત્માને મળે. અદ્ભુત ગ્રંથ જેમાંથી અત્યારે આપણે મધ્યનું 12મું વચનામૃત સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો, અને આજે વાર્તા કહેશું તેમાં એક જ સાધન કલ્યાણ નેર્થે કહેશું, તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ. જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે, જે કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે, એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિ કુલક્ષણ યુક્ત સમજે છે, પણ જીવને વિશે તો એ એકે કુલક્ષણ છે નહીં, એ તો જીવે મૂર્ખાઈ કરીને પોતાના વિશે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કાંઈક પોતાને વિશે પુરુષાર્થન રાખવું પણ છે કે નાદાર થઈને બેસવું નહીં, અને એમ વિચાર કરવો જે જેમ આ દેહમાં 4 અંતસ્કરણ છે, 10 ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિશે છું, તે સર્વે થકી અધિક છું ને એ સર્વેનો નિયંતા છું, પણ એમ ન માનવું જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિયો તો બળવાન છે. જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ એનું વચન માને નહીં, પછી વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહીં, પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં, પછી તે રાજા ગ્લાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં, તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણ અંતસ્કરણ છે ને ગામના અને દેશના મનુષ્યને ઠેકાણ ઇન્દ્રિયો છે, તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે અને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની છે ત્યારે અંતસ્કરણ એનું કહ્યું કરે નહીં, અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહીં. પછી જીવ કાયાનગરની વિશે રાજા છે તો પણ રાંકની પેઠે હોશિયાળો થઈ રહે છે, અને જ્યારે રાજાના આધાર થાય ત્યારે તેના નગરની વિશે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે, ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં. તેમ આ જીવના કાયાનગરને વિશે પણ જે કામાધિક રાજા નથી તે રાજા થઈને બેસે છે, અને એ જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણ ઈચ્છો તેને એવું નાદારપણું રાખવું નહીં, ને જે પ્રકારે પોતાની ઇન્દ્રિયો ને અંતકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એ ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજમાં પોતાનો હુકમ ચલાવે, પણ રયતનો દબાયો દબાય નહીં. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને, તેને મારવા જ માંડે. પછી પોતાનો દેશ હોય તે ઉજ્જળ થઈ જાય, અને કાં તો હુકમ જ માને નહીં. તેણે કરીને પોતે દુખીઓ થકો વર્તે, એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે. તેમ જીવ પણ જો રાજનીતિ જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કલ્યાણને છે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, રાજનીતિ એમ ભણવી છે, પ્રથમ તો ભગવાનનું મહાત્મય સારી પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું, ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચા તે ભગવાનને, ભગવાનના જન તેનો સ્પર્શ કરે, અને નેત્ર તે પરમેશ્વરને તેના દાસ તેનું દર્શન કરે, રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય, ને ભગવાનનો પ્રસાદ હોય તેનો સ્વાદ લે, અને નાશિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં, અને એવી રીતે પુરુષ પ્રયત્નયુક્ત જે વર્તે ને નાદારપણોનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે, અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણ અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપ સાધનને વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણ અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. મહારાજે બહુ સરસ વાત કરી કે કલ્યાણના અનેકવિધ સાધન મધ્ય પુરુષ પ્રયત્ન સર્વશ્રેષ્ઠ સાધન છે આત્યંતિક કલ્યાણ માટે. અહીંયા મહારાજ એવું કહે છે કે આત્યંતિક કલ્યાણ કરવા માટે પુરુષ પ્રયત્ન વધારે કરતા શ્રેષ્ઠ સાધન છે, અને પ્રથમના 33માં મહારાજ એવું કહે છે કે ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનનો દઢ આશરો એ સર્વશ્રેષ્ઠ સાધન છે. બે વચનામૃતમાં ક્રોસ કર્યા મહારાજ, એકમાં આશરો બતાવે છે, બીજામાં પુરુષ પ્રયત્ન બતાવે છે, પણ શબ્દમાં થોડોક ફરક છે. કલ્યાણ કરવું અને બીજામાં છે પ્રસન્નતા પ્રાપ્ત કરવી. કલ્યાણ છે ને બહુ વિચારો તો, બહુ ઊંડો વિચાર કરો તો બહુ સૂક્ષ્મ વિચાર છે. કલ્યાણ કરવું એટલે કંઈક લેવું, એટલે ઊંડે ઊંડે થોડોક સકામ ભક્ત થાય છે. પ્રસન્ન કરવા એટલે કંઈક આપવાની વસ્તુ છે, સંપૂર્ણ નિષ્કામ ભાવ છે. સંપૂર્ણ નિષ્કામ ભાવ એ બધા કરતા શ્રેષ્ઠ ભક્ત છે. અહીંયા કેવળ જો પુરુષ પ્રયત્ન કરી અને કલ્યાણ કરવું આટલી જ વાત જો અટકી ગઈ હોત તો ભક્ત ન્યૂન દિશામાં જાત, કેવળ પુરુષ પ્રયત્ન કીધો હોત તો. પણ અહીંયા જે પુરુષ પ્રયત્ન બતાવ્યો છે તે બહુ અદ્ભુત પુરુષ પ્રયત્ન છે, એ પ્રથમના 33 કરતા જુદો નથી. શું કામ જુદો નથી? પ્રથમના 33માં મહારાજ એવું કહે છે કે ભગવાનનો અતિ દઢ આશરો કરે. દઢ આશરો ક્યારે થાય? ખૂબ જ જ્યારે મહિમા જણાય ત્યારે. ત્યારે જીવને આશરો દ્રઢ થાય. જ્યાં સુધી મહિમા ન જણાય ત્યાં સુધી આશરો ફરે રાખે. સમજે? એક સામાન્ય સર્વિસ કરનાર એક કારીગર, એને પણ એમ ન લાગે કે બધાએ કરતાં અહીંયા મને વધારે ફાયદો થશે, ત્યાં સુધી એ નોકરીમાં કોઈ સ્થિર ન થાય. એક જગ્યાએ સ્થિર થાય તો એમ લાગે કે આના કરતાં અહીંયા કદાચ વધારે પગાર મને મળશે. ત્યાં જાય નહીં પણ પૂછા કરે, ખાલી ખાલી પૂછે, તમને મારી જેવી જ નોકરી છે, તમને કેટલા પાઉન્ડ મળે છે? ત્યાં સુધી હજી એના આશરામાં ફેર છે. શું ફેર છે? પેલો જે એમ કે તમને જેટલા મળે છે એટલા જ મને મળે છે, ત્યાં સુધી વાંધો ન આવે. તમારા કરતાં ઓછા મળે છે એમ કે તો વાંધો ન આવે, પણ તમને વીકના 200 પાઉન્ડ મળે છે અને મને 300 પાઉન્ડ મળે છે, આ શબ્દ સાંભળતાની સાથે એની સ્થિતિ ફગે. સમજાય? તરત એને એવો સંકલ્પ થાય કે આના કરતા અહીંયા જવાય તો ઠીક. ગયો નથી, બરાબર સમજો, ગયો નથી, કેવળ સંકલ્પ કર્યો. તે જે વસ્તુનો સંકલ્પ ઉઠે, આજ જે સંકલ્પ છે કાલ ક્રિયામણ બને, એટલે ત્યાં સુધી એનો આશરો છે દઢ કહેવાય નહીં. દઢ જીવને આશરો ક્યારે થાય? જે દિવસે એને સંકલ્પ જ ન ઉઠે, સંપૂર્ણ જ્યારે મહિમા સમજાય જાય, સંપૂર્ણ મહિમા. આ ભક્તજનો, આપણે શું કામ બહુ મહિમાની ઉપાસનાની વાત કરીશ, તમને ખબર છે? નહીતર મહારાજ મળ્યા બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશું, બીજી વૃત્તિ નહીં જવા દે, તો આપણું નિશ્ચય કલ્યાણ થશે જ, મહારાજ અક્ષરધામમાં તેડી જ જશે. પણ વારંવાર એટલા માટે આપણે વણાંક લઈ લઈને ઉપાસનાની વાત સમજાવીએ છીએ કે આપણા હૃદયની અંદર મહારાજની મૂર્તિની સાથે એ વાત બહુ જ ફિટ થવી જોઈએ કે મારા મહારાજ જેવો બીજો કોઈ છે જ નહીં. એમ જો ફિટ ન થાય તો ક્યારેક દેશકાળે કરીને, ક્યારેક દેશકાળે કરીને આપણું મન, કેવો દેશકાળ, શરીરમાં બહુ જ માંદગી આવે, ધંધા બિઝનેસમાં ઘણી જ નુકસાની જાય વગેરે વગેરે, જ્યારે દેશકાળ આવે અને એ વખતે બીજા કોઈના શબ્દ પડે, બીજા કોઈના શબ્દ પડે, ત્યારે જો મહારાજની મોટે જાણી ન રાખી હોય તો તે દિવસે મનમાં એમ થાય કે હું જરાક એને પ્રાર્થના કરું, જરાક પ્રાર્થના કરું, અથવા ઈ કે એમ જરાક કરું તો મારું દુઃખ હટી જાય, જો મહારાજની મોટપ ન જાણી રાખી હોય તો. એટલા માટે વારંવાર તમને દઢીકરણ કરાવીએ છીએ કે મહારાજ જેવા મહારાજ એક જ છે, એના જેવી મહાનતા કોઈની નથી. કે ગમે તેવો દેશકાળ આવે, મહારાજે કેટલી મોટી વાત બતાવી, મહારાજ કે અમે સામે ઉભા શૂળ્ય ચડાવતા હોય તો સંકલ્પ ન ઉઠે. અરે બીજા દુઃખમાંથી મુક્ત કરાવ નહીં, પણ મારા ઈષ્ટદેવને હું એમ ન કહું તમે મને આમાંથી મુક્ત કરાવો. પોતાના ઈષ્ટને વિશે પણ એમ થાય કે આ દુઃખમાંથી મહારાજ મને મુક્ત કરાવે તો સારું, ત્યાં સુધી હજુ મહિમા સમજવામાં કચાશ છે, હજુ કચાશ છે. એટલા માટે કચાશ છે. આપણે પ્રાર્થના ક્યારે કરવી પડે? આપણે કોઈ વાત કોઈને જણાવી ક્યારે પડે? આપણને એમ હોય કે એને આ વાતની ખબર નથી, ત્યારે એને આ વાતની ખબર નથી, એનો મતલબ શું થયો? અંતર્યામી નથી જાણ્યા. બોલો, અંતર્યામી નથી જાણ્યા. ભગવાનનો ભક્ત પરમાત્માને સંપૂર્ણ સમજો ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? ભગવાન વ્યતિરેક સ્વરૂપે, અન્વય સ્વરૂપે અને વ્યતિરેક સ્વરૂપે, વ્યતિરેક સ્વરૂપે પોતાના ધામની અંદર સ્વરાટ થકા બિરાજમાન છે, અન્વય સ્વરૂપે મારી સાથે મહારાજ અખંડ છે, એમ ક્યારે કહેવાય? ખબર છે ક્યારે કહેવાય? આપણે એકલા જ હોય, કોઈ ન હોય, અને કોઈક સ્થાનમાં આપણે ગયા હોઈએ અને કોઈ જોતું પણ ન હોય, અને એ વખતે ત્યાં 10,000 પાઉન્ડનો ઢગલો પડ્યો અને આપણને સંકલ્પ જો ઉઠે લેવાનો, તો મહારાજનું અન્વય સ્વરૂપ સમજવામાં ફેર છે. સંકલ્પ ન ઉઠે મારા મહારાજ મારી સાથે જ છે, હું જો લઈશ મારા મહારાજ જોવે છે, સંકલ્પ કરું તો પણ મારા મહારાજ જોવે છે, ત્યારે આપણે મહારાજના સ્વરૂપને સમજ્યા કહેવાય. આપણે એ વાત ઉપર બરાબર દઢીકરણ એટલા માટે કરીએ છીએ કે આશરો તો કરીએ છીએ આપણે, પણ દઢ આશરો તો તે દિવસે જ આપણો થશે કે મહારાજને જેમ છે ઓળખી લીધા હશે તો. અને એવો દઢ આશરો થાય પછી ગમે તેવો દેશકાળ વ્યાપે, પછી મૂંડપણાનો હોય તોય ભલે, પ્રીતિનો હોય તોય ભલે, ને સમજણનો હોય તોય ભલે, પણ એકવાર મહારાજ જેવા છે સમજીને આશરો થયો હોય તો ગમે તેવી સ્થિતિમાં પણ કોઈ દિવસ મન અયોગ્ય સંકલ્પ કરે નહીં. આપણા મનમાં એમ થાય મને ક્યાં સંકલ્પ થાય છે, પણ એ તો એવો દેશકાળ જ્યારે આવે તે દિવસે ખબર પડે ભગવાનનો ભક્ત મહારાજ કે મન ઉપર કોઈ દી વિશ્વાસ ન મૂકે. મન તો બહુ ખતરનાક છે, માટે મનનો વિશ્વાસ કર્યા સિવાય વધારે ને વધારે મહેમા સમજાય, વધારે ને વધારે મહેમા સમજાય એવો પ્રયાસ કરવો. આ દુનિયાના રક્ષણ માટે, સુખ માટે તમે કેટલો પ્રયાસ કરો છો, નહીતર તમને ખબર છે કે આપણે રિટાયર્ડ થયા પછી ગવર્નર આપણને અમુક પાઉન્ડ તો આપવાની છે, તોય પણ મનમાં શું થાય કે થોડાક વધારે વેળા કર્યા હોય તો વ્યવસ્થિત રીતે રહેવાય. આ દેહ જેટલા વર્ષ રહેવાનો છે એટલા જ વર્ષ રહેવાનો છે, તો વધારે સારી રીતે રહેવાય એની વ્યવસ્થા માટે અત્યારથી આપણે આપણી વ્યવસ્થા હોવા છતાં અધિક વ્યવસ્થા કરીએ છીએ. એમ ભગવાનનો ભક્ત ભગવાનનો મહિમા સમજતો હોય તો અધિક ને અધિક સમજવા પ્રયાસ કરે કે જેથી કરીને ગમે તેવો દેશકાળ વ્યાપે તોય પણ કદી મારું મન સંકલ્પ બીજો ન ઉઠાવાય. અને એવો દઢ આશરો એ કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન છે. અને આ વચનામૃતમાં પણ મહારાજ આશરો ઉપર જ લઈ જશે. તમે જુઓ બધો પુરુષ પ્રયત્ન બતાવી બતાવી અને મહારાજ છેલ્લે શું કીધું, એ રાજનીતિ સંપૂર્ણ શીખ્યો ક્યારે કહેવાય, તો કે પ્રથમ તો પરમાત્માનો દ્રઢ મહિમા સમજજો. ગોળ ગોળ ફેરી ફેરી મહારાજ છેવટે મહિમા ઉપર ઘા કર્યો, અને મહિમા નથી તો કાંઈ નથી, અને મહિમા છે તો બધું જતું રહ્યા પછી કાંઈ ગયું નથી, એમ મહારાજ લોયાના છઠ્ઠા વચનામૃતમાં બોલ્યા છે. મહારાજ કે ભક્તિ માર્ગમાં બધું જ જતું રહ્યું, કશું જ રહ્યું ન હોય, એક માળાએ ન ફેરવતો, બરાબર સમજો, એક માળાએ ન ફેરવતો હોય, પૂજા પાઠ જતા રહ્યા હોય, મંદિરે આવવાનું એવો દિશકાળ વ્યાપ્યો હોય, મંદિરે આવવાનું પણ જતું બધું જ જતું રહ્યું હોય, તેમ છતાં એક વસ્તુ રહી હોય કે જેને આશરે બધું આંટી મારીને પાછો આવે એવું કયું છે, તો મારે કે એક દ્રઢ આશરો જો રહ્યો હોય, મહારાજના શબ્દ ભગવાન સ્વામીના, એક દ્રઢ આશરો એવો હોય, એક દ્રઢ નિશ્ચય મહારાજ કે રહ્યો, નિશ્ચય મારે કે અતિ એક દ્રઢ નિશ્ચય રહ્યો, બધું જ જતું રહ્યું હોય, તોય મહારાજ કે આંટી મારી અને પછી પાછું એ ફરીને તેની પાસે આવશે, દ્રઢ નિશ્ચય રહ્યો હોય કે મારા મહારાજ એવા તો એક મારા મહારાજ જ છે, બીજું કોઈ નથી. અને ભક્તજનો આ એક બીજી વાત બતાવું કે કેવળ આપણો નિશ્ચય ડગમગાટ ન થાય એટલા માટે એમ સમજવાનું નથી, એ એવા છે ને સમજવાનું છે, સમજાય છે, એવા છે ને સમજવાનું છે. દુનિયામાં નથી તોય દુનિયા સમજે, તમે કલ્પના તો કરો, નથી તોય સમજે એનો દઢ આશરો હોય, અને આજ આપણા મહારાજ એવા છે ને આપણાથી ન સમજાય, બહુ ખોટું કહેવાય. મહારાજ એવા છે, સમજાય છે, મહારાજ એવા છે, કેવા છે, જેની પર પછી કાંઈ જ નથી. એમ હું નથી કહેતો, તમે વાંચજો ક્યારેક. એક બહુ સરસ વિષ્ણવાનંદ સ્વામી, ઓળખો છો વૈષ્ણવાનંદ સ્વામીને, જે વૈષ્ણવાનંદ સ્વામી ભુજનું મંદિર બંધાયું, એ વૈષ્ણવાનંદ સ્વામીએ પુરુષોત્તમ વિવાહ લખ્યો છે, એની અંદર સ્પષ્ટપણે મહારાજનું સ્વરૂપ એને ઓળખાયું છે. અને સ્પષ્ટ સ્વામી બોલ્યા છે, કેવું બોલ્યા છે, ભક્તજનો મારે તમને બહુ પ્રમાણ આપવા પડે છે, ખાતરીબંધ પ્રમાણ આપવા પડે છે, એનું કારણ એ છે કે આ વાત બહુ જ કઠિન છે, જલ્દી આ પડે એમ નથી, એટલે ખાતરી બંધ પ્રમાણ આપું છું. પુરુષોત્તમ વિવાહ વાંચજો, વૈષ્ણવાનંદ સ્વામી રચિત છે, એની અંદર સ્વામી સ્પષ્ટ લખ્યું છે, નહીં વૈકુંઠવાસી એવા આ મહારાજ કેવા છે? તો કે આ મહારાજ એવા નહીં વૈકુંઠવાસી એવા નહીં ગોલોકવાસી જેવા. આ મહારાજ વૈકુંઠવાસી જેવાય નથી, આ મહારાજ ગોલોકવાસી જેવા નથી. નોય મચ્છ ને કચ્છ વરાહ, આ મચ્છ જેવા નથી, કચ્છ જેવા નથી, વરાહ જેવા નથી. નોય વામ રાય અનાથ, આ વામન ભગવાન જેવાય નથી. નહીં શ્વેત દીપપતિ શ્યામ, આ શ્વેત દીપવાસી વાસુદેવ જેવાય નથી. નહીં બદ્રિક વાસી અકામ, આ બદ્રિકાશ્રમ વાસી નરનારાયણ જેવાય નથી. આ તો સર્વના સ્વામી છે, એક એમ જાણે તે પરમ વિવેક. આમ જે સમજી પરમ વિવેકી કહેવાય એમ વૈષ્ણવાનંદ સ્વામીએ પુરુષોત્તમ વિવાહની અંદર સ્પષ્ટ લખ્યું છે. કેટલુંક લખે પછી, કેટલુંક લખે પણ તોય હૃદયમાં આપણને ઘેડ બેહતી નથી. આમાં કેવું જ ખબર છે, ઉપાસના બાબત એવી છે, બહુ આમ અનુભવ પછી કહું છું તમને. ઉપાસના બાબત એવી છે કે સત્સંગમાં આવતા આવતા જેવો સંગ થાય અને જેવી હા પડી જાય પછી ફેરવી મહાકઠિન છે, મહાકઠિન. પછી મહદઅંશે ફરતી નથી. મહારાજ પણ બોલ્યા, સત્સંગમાં આવતા આવતા જેવું અંગ બંધાઈ જાય છે એવું ને એવું રહે, એમાં વધારો થાય પણ ફેરફાર ન થાય. લો, વધારો થાય. સર્વોપરી વાત, એકવાર હા પડી ગયો હોય તો એનો વધારો થાય, અને પહેલી હા પડે ને તો એનો વધારો કરો. એને તાન હોય, તમને ખબર છે, એનું તાન હોય કે સ્વામિનારાયણ સર્વોપરી નથી સાબિત કરવું છે, એવું તાન હોય. કોને તાન હોય ખબર? તિલક ચાંદલા વાળાને, કંઠી વાળાને, ભગવાધારીને. જો હા ન પડી હોય તો બીજાને તો હોય, સમજાય? એનું અન્ન ખાનારને પણ તાણ હોય કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી નથી, આપણે સાબિત કરવું છે. લો, કારણ કે આ વસ્તુ એવી, સત્સંગમાં આવતા આવતા જેવી ઘેડ બેસી જાય બસ. આ કેવું છે, તમે કપડાને અસ્ત્રી મારતા ને અસ્ત્રી, અને એ જો અવળી લાગી ગઈ તો પછી હવળી કરી માં મુશ્કેલ. લો,